તારીખ 22/5/1992 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 10.
પ્રશ્ન ઉઠાવ્યો છે એમાંથી એમ કે શુદ્ધાત્માનું સ્વરૂપ પરમ પ્રયોજન રૂપ છે અને આ જીવે પોતાનું મૂળ શુદ્ધ સ્વરૂપ કદી પણ જાણ્યું નથી, એનાથી સજાણ્યો રહ્યો છે અને એને સર્વ દુઃખનું કારણ થયું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાયનું દુઃખ અનંત એ છે આત્મશુદ્ધિનું પ્રથમ ચરણ છે. એમાં જે સ્વરૂપ એટલે જે શુદ્ધાત્માનું સ્વરૂપ જાણીને જે પરમ પ્રયોજન સ્વરૂપ છે એ સમજવા માટે પરમ જિજ્ઞાસામાં રહેવું આવશ્યક છે. કે જેથી એ સ્વરૂપને કહેનારને જે કહેવું છે, કહેવા ધારેલું છે એ બરાબર જાણ થાય. એક વિષય પ્રશ્ન ગાથાના મથાળામાંથી નીકળે છે, એટલી વાતો ગાથાના મથાળામાંથી નીકળે. નવી બુદ્ધિ અપમતો ન પમતો જાણગો દુધો ભાવો એવું ભણંતિ શુદ્ધમ પ્રાદો જો
નતે અપ્રમત કે પ્રમત નતી જે એક વ્યાયક ભાવ છે એ રીતસો પ્રકટાયને જ્ઞાત તે તો એ જ છે.
જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ
નથી.
પ્રમત અને અપ્રમત એ નામના બે ગુણ સ્થાન છે. અપ્રમત ગુણ સ્થાન એ સાતમું ગુણ સ્થાન છે અને પ્રમત એ છઠ્ઠું ગુણ સ્થાન છે. આચાર્ય મહારાજ પોતે છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને વર્તમાન અવસ્થામાં બિરાજમાન છે. એટલે શુદ્ધાત્મા દર્શાવવા માટે ત્યાંથી વાત પડી એમને
બરોબર
પોતાની ચાલતી સ્થિતિમાંથી એ વાત દર્શાવે છે કે મને જે આ મુનિપણાની દશા ભાવલિંગ છે, આ દ્રવલિંગ નથી પણ આ ભાવલિંગ છે, એમાં જે પ્રમદ અને અપ્રમદ છઠ્ઠા સાતમા ગુણસ્થાને હું ભૂલી રહ્યો છું એ મારું મૂળ સ્વરૂપ શુદ્ધાત્માનું સ્વરૂપ નથી, એવું શુદ્ધાત્મા નથી એમ. એના ઉપરથી વિશેષ આકર્ષણ નીકળે છે કે અપ્રમત તો આત્માની શુદ્ધ અવસ્થા છે અને પ્રમત છે એ આત્માની અશુદ્ધ અવસ્થા છે. અશુદ્ધ અવસ્થા એટલે ત્યાં પંચ મહાવ્રત સ્મૃતિ મુક્તિ આદિ મૂળ અને ઉત્તર મૂળ સંબંધીનો વિકલ્પ છે, ભાગ છે, જેને વ્યવહાર રત્નત્રય કહેવામાં આવે છે. છઠ્ઠું ગુણ સ્થાન વ્યવહાર રત્નત્રયનું છે અને સાતમું ગુણ સ્થાન નિશ્ચય
રત્નત્રયનું.
આચાર્ય મહારાજ કહે છે કે મારે જે શુદ્ધાત્મા દર્શાવવો છે એ વ્યવહાર રત્નત્રય સ્વરૂપ તો નથી પણ નિશ્ચય રત્નત્રય સ્વરૂપે પણ
નથી.
હવે જો પર્યાયના જાતનું વર્ગીકરણ કરવામાં આવે, પર્યાયની જાતનું વર્ગીકરણ કરવામાં આવે તો બે જ જાતની પર્યાય છે જગતમાં. જીવોની પર્યાયમાં બે જ જાત છે, એક શુદ્ધ ને
અશુદ્ધ,
પછી અશુદ્ધના શુભ અને શુભ એવા બે વિભાગ છે અને એના પિતા ભેદ અસંખ્ય છે. એમ કહીને એમ કહ્યું કે પર્યાયની કોઈ જાત એ મારું સ્વરૂપ નથી. શેનો નિષેધ કર્યો અહીંયા? એવું કદાચ ન સમજી લે કે અશુદ્ધતાને જેમ અહીંયા શુદ્ધતા ન પણ નિષેધ કર્યો નહીં, એવું અહીંથી સમજવા યોગ્ય
નથી.
પણ અહીંયા પોતાનું મૂળ સ્વરૂપ પર્યાય પણ એ નથી, એમ પર્યાય જેવડો જેટલો હું છું એવું જે પર્યાય દ્રષ્ટિપણું છે એનો નિષેધ કર્યો છે. આત્માનું સ્વરૂપ દર્શાવવા માટે આવું કેમ કહ્યું કે વચ્ચે શુદ્ધ પર્યાયનો નિષેધ આવી જાય, એવું કેમ કહ્યું? પર્યાય માત્રની દ્રષ્ટિ એ શુદ્ધાત્માને ન જોવા દે, દર્શન ન કરવા દે એવી દ્રષ્ટિ છે. પર્યાય દ્રષ્ટિ એ મિથ્યા દ્રષ્ટિ હોવાથી મિથ્યા દ્રષ્ટિને શુદ્ધાત્માના દર્શન થતા નથી. હેતુ કેટલો સ્પષ્ટ અને ઊંડો છે, ઊંડો હોવા છતાં સ્પષ્ટ છે. તર્ક થવા યોગ્ય છે કે જેને શુદ્ધ દશા પ્રગટે છે ચોથા ગુણ સ્થાને પણ એને પણ પર્યાય દ્રષ્ટિ મળતો નથી. તો સાતમા ગુણ સ્થાન છઠ્ઠા ગુણ સ્થાન વાળા મુનિરાજને પર્યાય દ્રષ્ટિ હોય એ તો પ્રશ્ન જ રહેતો
નથી.
અને પર્યાય દ્રષ્ટિ ન હોય એને જ શુદ્ધતા પૂર્વક નિશ્ચય વ્યવહારની દશા પ્રગટેલી હોય છે. નિશ્ચય રત્ન કરે એને વ્યવહાર. પણ અહીંયા અપ્રમત અને પ્રમત હું નથી, એટલે હું કોઈ અવસ્થા રૂપે નથી, અવસ્થા જેવડો નથી, અવસ્થા જેટલો નથી. અનાદિથી અવસ્થામાં હું પણ થઈ રહ્યું છે, તેથી કોઈ બીજી વાત કરવી છે, પ્રતિપક્ષની વાત કરવી છે એમ કહેવા માટે આચાર્યજી પોતાની જ અવસ્થામાં જે વર્તી રહી છે એના નિષેધથી ઉપદેશ કર્યો.
બરાબર.
વિધાતા એના નસીબ ના લેખ લખવા આવે છે. ગપ્પે ગપ્પા વાતમાં કઈ માલ નથી, પણ કે વિધાતા ના લેખ ફરે નહીં, છઠ્ઠી ના લેખ ફરે નહીં એવી જે લોકોક્તિ છે એમાં છઠ્ઠી ગાથાનો સિદ્ધાંત સિદ્ધાંત છે એમ કહેવાનો
અભિપ્રાય
છે. આત્મા નાયક ભાવે છે, આત્મા તો આત્મા છે, મૂળ સ્વરૂપે એને દ્રઢ સ્વરૂપ કહો, એને ધ્રુવ સ્વરૂપ કહો, એને પરમ પરિણામી ભાવ કહો, એને અપરિણામી કહો, શુદ્ધ આત્મા કહો, સ્વભાવ ભાવ કહો કે જ્ઞાયક ભાવ કહો, હજારો નામથી એને કહી શકાય છે. કેટલા ગુણો છે કોઈ પણ ગુણવાચક નામથી કહી શકાય છે. તેમ છતાં જ્ઞાયક ભાવ કહ્યો અને બીજો કોઈ અહીંયા વાત ન કરી એનું પણ કોઈ કારણ હોવાનો સંભવ છે. કે આત્મા સ્વભાવ સ્વરૂપ હોવા છતાં જ્ઞાન સ્વભાવી છે એમ કહેવા પાછળ પદાદિના અજાણ્યા જીવને ઓળખાણ થવાનો પ્રસંગ છે. આત્માને જણાવો છો ને ઓળખાવો,
ઓળખાવો,
ઓળખ્યા વિના તો અનુભવ થાય નહીં. તો સૌથી વધારે સારી રીતે ઓળખવાની કાર્ય પદ્ધતિ આચાર્ય મહારાજને ખબર છે. સામાજીવને અજાણ્યા જીવને સુગમમાં સુગમ રીતે આત્મા ઓળખાઈ જાય એ રીતે આત્મા કહેવો આચાર્ય પદે બિરાજમાન આચાર્યનું વિચિક્ષણ પણ છે. એવું એમનું એ વિચિક્ષણ પણ છે એમ સમજવા જોઈએ છે. કેમ કે અહીંયા જ્ઞાનની જ્ઞાન ગુણની પ્રધાનતાથી જ્ઞાયક કહેવાય છે. શેનાથી જ્ઞાયક કહેવાય છે? જ્ઞાન ગુણની પ્રધાનતાથી. જ્ઞાન સ્વાભાવિક હો કે જ્ઞાયક કહો, જ્ઞાયક એટલે જાણવાની ક્રિયાનો કરનારો, એટલે કરનારો જે જાણનાર છે, જાણવાનું કાર્ય કરી રહ્યો છે તે જ્ઞાયક છે એમ કહેવું. અને તે સર્વ ગુણોમાં જુદો પડતો એવો ખાસ પ્રકારનો ગુણ છે. કેમ કે જીવ સમૂહ ઓળખશે પણ જ્ઞાનથી, ઓળખવા માટે પણ જ્ઞાન ગુણ સાધન છે, અનુભવ કરવા માટે પણ જ્ઞાન ગુણ સાધન છે. અને વિશિષ્ટ પણ જ્ઞાનનો છે, વનંત ગુણોમાં જુદો પડે એવો ખાસ સ્પેસિફાઈ થઈ શકે એવો કોઈ ગુણ હોય તો
જ્ઞાન
ગુણ છે. માટે આચાર્ય મહારાજે બીજા કોઈ ગુણથી કહેવાને બદલે જ્ઞાયક ગુણ છે. એ જ આચાર્ય દેવે નિયમસારમાં જ્ઞાયક 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 નથી કીધો, ત્યાં પરંપરાનાત્મિક ભાવ કયો છે, ધ્રુવ ભાવ કયો છે, એવા શબ્દો વાંચ્યા છે. નાયક ભાવ તો નથી કહેતા, કેમ કે ત્યાં એમને ઓળખાવાનો પ્રસંગ નથી. નિયમ સારમાં ઓળખવાનો પ્રસંગ, ઓળખાવાનો પ્રસંગ નથી. ત્યાં તો પોતે ઓળખીને અનુભવીને આગળ વધીને હવે પોતે સ્વરૂપમાં સ્થિર થવા માટે ભાવના પાડી રહ્યા છે, એ પ્રસંગ ચાલે છે. અહીંયા એ પ્રસંગ નથી, અહીંયા પોતાના માટેનો પ્રસંગ નથી, અહીંયા શિષ્યનો પ્રસંગ છે.
બરોબર,
ત્યાં પોતાનો પ્રસંગ. એમાં બહુ મોટો ફેર છે. એટલે કથનની શૈલીમાં પણ ત્યાં પણ આત્માની વાત પણ પરંપરાનાત્મિક ભાવથી આવે છે, કારણ પરમાત્માથી આવે છે. શું કહે છે કે જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. આ બંને પર્યાય વ્યવહાર નિર્ણયના વિષયરૂપ છે, બંને પર્યાય વ્યવહાર નિર્ણયના વિષયરૂપ છે. એટલે વ્યવહારનો વિષય પણ આવી ગયો. ત્રણ વ્યવહાર કાઢતા, અસદભૂત વ્યવહાર અને સદભૂત વ્યવહાર, એવા વ્યવહારના બે ભેદ છે. સદભૂત એટલે આત્માને આત્મામાં હોય તે સદભૂત અને આત્મામાં ન હોય તે અસદભૂત. પછી બંનેના બે ભેદ છે, ઉચ્ચરિત સદભૂત વ્યવહાર નહીં અને અનુચરિત સદભૂત વ્યવહાર નહીં. ઉચ્ચરિત અસદભૂત વ્યવહાર નહીં અને અનુચરિત અસદભૂત વ્યવહાર નહીં. આ વ્યવહારના ચાર ભાંગા છે. એમાં બુદ્ધિપૂર્વકના નો વિકલ્પ રૂપ રાગ છે, તે ઉચ્ચરિત અસદભૂત વ્યવહાર નો. અને જે અબુદ્ધિપૂર્વક નો રાગ છે તે અનુચ્છરિત અસદભૂત વ્યવહાર નો વિષય છે. અને આત્માનો જે શુદ્ધ પર્યાય જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે તે ઉચ્ચરિત સદભૂત વ્યવહાર નો વિષય. આ ત્રણ ભેદા માર્ગ જાય છે. ચોથો જે અનુચ્છરિત સદભૂત વ્યવહાર નો વિષય છે એ ગુણ ભેદો છે અને એની ગાથા સાતમી છે.
બરોબર,
એ સાતમી ગાથામાં એનો નિષેધ કર્યો છે. એમ છઠ્ઠી અને સાતમી ગાથામાં સમસ્ત પ્રકારના વ્યવહારના નિષેધ કરવામાં
આવ્યો.
આમ આત્મામાં હોય એના સ્વરૂપ ને મનમાં હોય તે સદભૂત અને સ્વરૂપ ની બહાર જે ફળ ગણાય છે તો રાગ છે એ સ્વરૂપભૂત નહીં હોવાથી, સ્વભાવભૂત નહીં હોવાથી, અનાત્મભાવ હોવાથી એને અસદભૂત ગણાય છે. અને એ બે પ્રકારનું હોય છે, બુદ્ધિપૂર્વક અને
અબુદ્ધિપૂર્વક.
તો બુદ્ધિપૂર્વક છે એ બુદ્ધિમાં આવે છે, તેથી તેનો બુદ્ધિપૂર્વક પણ નિષેધ કરી શકાય છે. એટલે એને ઉચ્ચાર મનાય, ઉચ્ચારને અનુચ્ચારના કહેવાનો એ એટલો છે કે ઉચ્ચાર છે એ દૂરવર્તી ભાવ છે અને અનુચ્ચાર છે એ નજીકવર્તી ભાવ છે. ઉચ્ચાર અનુચ્ચારના ઘણા ભાગા છે. આ સિવાય પણ શાસ્ત્રમાં શાસ્ત્ર પદ્ધતિ છે. એક દ્રષ્ટાંત જોઈએ કે આત્માને રાગનો સંબંધ છે, એને જો અનુપચાર કહેવો હોય તો કર્મના સંબંધને ઉચ્ચરિત સંબંધ
કહેવાય.
આત્મા અને કર્મ બંધન છે તે ઉચ્ચારથી છે, રાગ બંધન છે તે અનુપચાર. એમ કે રાગ નજીક છે ને કર્મ દૂર છે. એ જ રીતે આત્માને કર્મ બંધન ને અનુપચાર કહેવામાં આવ્યો તો નો કર્મ શરીર આદિ ના સંબંધો ને ઉપચાર થી સંબંધ કહેવામાં આવે. અને એ રીતે પણ શાસ્ત્રની નિરીક્ષાઓ ચાલી છે, કથન પદ્ધતિ ચાલી છે. જ્યાં જે પદ્ધતિ ચાલી હોય, જે પ્રકરણ ચાલ્યું હોય, તે પ્રમાણે અર્થઘટન કરવાયું. એમ બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ, અબુદ્ધિપૂર્વકનો રાગ આત્મા સાથે એવી રીતે નજીકમાં છે કે પકડાતો પણ નથી. જ્યારે બુદ્ધિપૂર્વકનો પકડાય છે તો બુદ્ધિપૂર્વકને ઉચ્ચરિત કયો અને અબુદ્ધિપૂર્વકને અનુપચરિત અસદભૂત વ્યવહારનો વિષય થયો છે. એવી રીતે પર્યાય માટે શુદ્ધ પર્યાય છે એના કરતાં ગુણભેદ છે, એ સૂક્ષ્મ છે, સ્વભાવમાં છે. કેમ કે તો ત્રિકાળીમાં છે, આ પર્યાયમાં છે તો પર્યાય દૂર છે. પર્યાય છે એ દૂર છે અને ત્રિકાળીમાં ને ત્રિકાળીના ભેદમાં છે માટે ગુણભેદ નજીક છે. માટે ગુણભેદને અનુચરિત સદ્ભુત વ્યવહારનો વિષય કર્યો અને શુદ્ધ પર્યાયને ઉપચરિત સદ્ભુત વ્યવહારનો વિષય કર્યો. શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં કેવળ જ્ઞાનની માનો શુદ્ધ પર્યાયમાં પરદ્રવ્યનો પ્રતિભાસ હોવાને કારણે પરદ્રવ્યની પણ વિભિક્ષા આવતી હોવાથી પણ એને ઉચ્ચાર લાગુ પડે છે. એ રીતે અહીંયા એક આગળ પદ્ધતિથી વ્યવહારનો નિષેધ કર્યો છે, જે અધ્યાત્મ પદ્ધતિનો મુખ્ય વિષય છે એ અંદર સમાયેલો છે. આગમનો વિષય અહીંયા આચાર્ય મહારાજ એમ કહે છે કે હું અત્યારે મારી પ્રમત અપ્રમત અવસ્થા જે મારી કહેવાય છે વ્યવહારે એનાથી પાર મારો જ્ઞાયક સ્વરૂપ છે એમ હું કહું છું, એમ હું અનુભવીને
કહું છું.
છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ક્રમશઃ પરિણમન વર્તતું હોવા છતાં પણ મારું મૂળ સ્વરૂપ એ બંને પ્રકારની પર્યાયોથી પેલે પાર છે. એક સમયની શુદ્ધાશુદ્ધ પર્યાયમાં હું નાયક ભાવ આવતો નથી, એમ કેવું કે એ ક્ષણની પર્યાય રૂપે હું થઈ જતો પણ નથી, એવો હું નાયક ભાવ છું. અથવા જે હું નાયક ભાવ છું તે પર્યાય નિરપેક્ષ દ્રવ્ય સ્વરૂપે છે, એમ કેવું છે. પર્યાય નિરપેક્ષ દ્રવ્ય સ્વરૂપે છે. હું મારા સ્વરૂપથી અખંડ ને પરિપૂર્ણ છું. એ મારી અખંડતા, પરિપૂર્ણતા, અખંડ પ્રતાપી પ્રભુત્વ શક્તિ જે છે હું સ્વતંત્ર એનાથી જે હું શુભાયમાન છું, શોભી રહ્યો છું. તેજ લીધું ને કાલે, તેજનો પુંજ લીધો, મારા સ્વરૂપના તેજના પુંજથી હું શોભી રહ્યો છું. એમાં એક સમયની પર્યાયની મને કોઈ અપેક્ષા છે
નહીં,
કેમ કે એક સમયની પર્યાય તો સંસારમાં ક્યારેક નિર્બોધપણે પણ વર્તી હતી અને હવે સુધરવા લાગે છે. પણ તેથી કોઈ મને લાભ નુકસાન થયું છે, મારા સ્વરૂપમાં ફેરફાર થયો છે, મૂળ સ્વરૂપમાં શુદ્ધ ચૈતન્ય ધાતુ એમાં કોઈ વધઘટ થઈ છે, એવું મારું સ્વરૂપ ખરેખર નથી. પર્યાય નિરપેક્ષ દ્રવ્ય સુભાનીજી છેલ્લી વખત સમજણ થયું ત્યારે રાજકોટ મંડળના ઘણા બોલાયા, રાજકોટ ઉપર થઈને છેલ્લી વખત આવ્યા ત્યારે
રાજકોટ ઉપર
મુંબઈથી રાજકોટ આવેલા રાજકોટ મંગળ 17 દિવસ રહેવાનો થયો અને ગયા પછી અમારી ચર્ચા થાય, કેમ કે એમની મુખ્ય ચર્ચાનો વિષય પર્યાય વગરનો જે શ્રદ્ધાનો વિષય છે એ હતો. અને એ જમાનામાં પર્યાય વગરનો દ્રવ છે એ વાત પ્રચલિત નહોતી, કહેતા હતા પણ એમ સામાન્યપણે બધા સમજી નહોતા શકતા. એ બી એક ગુરુક્ષની ભૂમિકા હતી. અમારી ચર્ચા શરૂ થઈ ગયા પછી આજે 7 વાગે ફાસ્ટ માંડ્યા, મહેસાણા ઉપરથી ગરમી ઉપરથી બધી ઉપરથી જતા જવાના. રાત્રે ચર્ચામાં બેઠા એવા પછી ચર્ચામાં બેઠા પર્યાય વગરનું દરેક આપણે કહ્યું આટલા દિવસ સુધી આપણે સાંભળ્યું, પણ સમયસર આપણે સાંભળ્યો ગુરુદેવ પાસે અને સમયસર આપણે વાંચીએ છીએ એમાં તો પર્યાય વગરનું દરેક ક્યાં આવે છે? કાઢી દો કે કેમ કે અમને સમયસર ઉપર એટલો વિશ્વાસ છે તો કઈ સુધી વાત ઉપર આવે નહીં. પ્રશ્ન ઉઠેલો પછી તમે વિચક થઈ ગયા
બરાબર
શુદ્ધ પર્યાય નો ભંગ પણ આવી જાય. શુદ્ધ પર્યાય છે એ પણ એમાં આવી જાય છે. ના વિષયની ચર્ચા ચાલી વિમોચનની વખતે ત્યારે આ શુદ્ધનો અર્થ ગુરુદેવે વધારે સ્પષ્ટ કર્યો, એ પણ પર્યાય છે પ્રમાણનો વિષય છે. એટલે સીધો પ્રશ્ન ગુરુદેવને સામે આવ્યો, અહીંયા છઠ્ઠી ગાથામાં એ રીતે શુદ્ધ કથાય. શુદ્ધ એટલે શું? શુદ્ધ એટલે રાગ વગરનો શુદ્ધ, કર્મ વગરનો શુદ્ધ, નો કર્મ વગરનો શુદ્ધ, કેમ કે પ્રધાન શૈલી એ છે. ધર્મ કર્મ ભાવ કર્મ નો કર્મ એના વગર જે છે તે શુદ્ધ છે, પણ પોતાની પર્યાય વગરનો શુદ્ધ છે એમ વાત સીધે સીધી સમજાતી નથી. છઠ્ઠી ગાથામાં જયારે પ્રશ્ન ચાલ્યો, છઠ્ઠી ગાથામાં શુદ્ધ ગયો એટલે શુદ્ધ પર્યાય સહિત નો શુદ્ધ કે શુદ્ધ પર્યાય રહિત નો શુદ્ધ, એવો ચોખ્ખો પ્રશ્ન સામે
આવ્યો.
પર્યાય રહિતના ને શુદ્ધ અહીંયા કહેવો છે, પર્યાય શુદ્ધ હોય કે શુદ્ધ હોય પ્રશ્ન નથી, અહીંયા પર્યાય રહિત છે એને શુદ્ધ કહેવો શ્રદ્ધાનો વિષય છે. એ બધી સ્પષ્ટતાઓ ભૂતકાળમાં ગુરુદેવ શ્રીના શ્રીમુખેથી મેળવેલી છે, કહેવાનું તાત્પર્ય સ્પષ્ટતાઓ એ રીતે એને શુદ્ધ કહે છે. શું છે? નાયક ભાવ છે તે અપ્રમદ પણ નથી અને પ્રમદ પણ નથી, એ રીતે એને શુદ્ધ કહે છે. બીજી રીતે શુદ્ધ અહીંયા નથી કહેતા.
બરાબર,
શુદ્ધ કહેવાની બીજી પણ રીત છે કે રાગની મલિનતા ન હોય એને શુદ્ધતા કહો. એવી પર્યાયની શુદ્ધતાને પણ શુદ્ધતા કહેવામાં આવે છે. શુદ્ધ પર્યાયની પણ અહીંયા એ વાત નથી. અહીંયા તો પ્રમદ પણ નથી ને અપ્રમદ પણ નથી એ રીતે એને શુદ્ધ કહે છે. વિશેષ ભાવ કાઢતા હતા એવમ ભણંતી શુદ્ધમ, એનો અર્થ ચાલે છે. તો એવમ ભણંતી શુદ્ધમ એની જગ્યાએ એવમ જાણંતી શુદ્ધમ એમ પણ લેતા હતા. એમ કહે છે એટલે કહેવા માત્ર છે એમ નથી. પર્યાય નિરપેક્ષ પણ એમ હોય ત્યારે એને શુદ્ધને જાણ્યો એમ કહેવાય. નહીતર કહેવા માટે માત્ર જાણવામાં ઉપાસના છે, કહેવામાં પ્રથમ દીક્ષા છે અને જાણવામાં ઉપાસના છે. એને શુદ્ધ કહે છે. વળી જે નાયકપણે જણાયો એ તો તે જ છે, બીજો કોઈ નથી. સર્વ અવસ્થા કાળે અથવા ત્રણેય કાળે જે નાયકપણે જણાયો તે જ એમ સર્વ કાળે હોય છે. સારી બદલા તો પોતાનું જે ગુણ સ્વરૂપ ધ્યાનમાં આવ્યું, અનુભવમાં આવ્યું એ ક્યારે એમાં બીજી અપેક્ષા એ બીજું છે એમ થતું કે જે પૂતે પોતાથી સીધો હોવાથી કોઈથી એમને કે કોઈથી ઉત્પન્ન થયો નહીં હોવાથી અનાદિ સત્તા હોય છે. સત્તા એટલે અનાદિથી એનું અસ્તિત્વ છે. કદી એનું અસ્તિત્વ એવું નથી કે ક્યારે ઉત્પન્ન થયેલું અસ્તિત્વ છે, એવું નથી. આત્મા અનાદિથી છે. કયો આત્મા અનાદિથી છે કે મૂળ સ્વરૂપે જે ત્રિકાળે છે તે અનાદિથી, એ અવસ્થા કોઈ અનાદિથી મૂળ સ્વરૂપે છે તે અને તેને એની સત્તાને સિદ્ધ કરવા માટે કોઈની જરૂર નથી. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી સિદ્ધ છે એટલે પ્રસિદ્ધ છે. સિદ્ધ છે એટલે
પ્રસિદ્ધ છે.
પ્રસિદ્ધ છે એનું નામ સિદ્ધ છે. કોઈની જરૂર નથી. સ્વયં પ્રકાશમાન હોવાને લીધે એને પ્રકાશવા માટે કોઈની જરૂર
નથી. સ્વયં પ્રકાશમાન
સૂર્યને દેખાડવા માટે બીજા સૂર્યની જરૂર નથી. દીવાની જરૂર નથી, બત્તીની જરૂર નથી, ચંદ્રની જરૂર નથી, પણ બીજા કોઈ સૂર્યની પણ જરૂર નથી. કેમ કે સૂર્ય પોતે સ્વયં પ્રકાશમાન છે. એમ આત્મા સ્વયં પ્રકાશમાન છે. પોતાની હૈયાથી સ્વયં પ્રકાશમાન છે અને એ પોતાની સ્વયં પ્રકાશમાન હૈયાથીને સાબિત કરવા માટે, પ્રસિદ્ધ કરવા માટે કોઈની પણ અપેક્ષા કોઈની પણ એને અપેક્ષા
નથી. પ્રસિદ્ધ ની શુદ્ધ છે સિદ્ધ સમૂહ બોલતા પ્રસિદ્ધ ની શુદ્ધ છે સિદ્ધ સમૂહ.
આખા જે સિદ્ધ નો સમૂહ છે સિદ્ધાલય શિવ ભગવાનની પૂજા છે.
હા, શિવ ભગવાનની પૂજા જે મારા
પ્રસિદ્ધ છે. ભગવાન શ્રી પરમાત્માઓ પ્રસિદ્ધ છે, સમૂહ છે, પ્રસિદ્ધ છે, શુદ્ધ છે.
પ્રસન્ન પ્રસન્ન ભાવ પ્રસન્ન પૂજામાં પ્રસિદ્ધ સબ છે.
પ્રસિદ્ધ
શુદ્ધ નહીં, પ્રસિદ્ધ નહીં, પ્રસિદ્ધ
શુદ્ધ સર્વ વિશ્વ દેવાસી પરમાત્માઓ મારા ઉપર તમે
પ્રસન્ન થાવ. એવું પ્રત્યે
સ્વરૂપ છે અહીંયા તો પોતાનો આત્મા છે જેનાથી પોતે અજાણ્યો છે એ સિદ્ધ સ્વરૂપ. પ્રકાશમાન છે અને એ સદાય પ્રકાશમાન છે, સદાય પ્રસિદ્ધ છે. અનાદિથી એ પ્રસિદ્ધ છે, એને સિદ્ધ કરવાની કાંઈ જરૂર
નથી.
એવું તત્વ છે એમ કહેવું છે. અનાદિથી જેની નિયાતિ પ્રસિદ્ધ હોવાથી જે અનાદિ સત્તારૂપ છે, કદી વિનાશ પામતો નહીં હોવાથી જેની નિયાતિ પણ અનંત છે, અસ્તિત્વ સ્વભાવથી ગાથા ટીકા શરૂ કરી છે. સત્તા જે છે એ અસ્તિત્વ ભૂમિની પર્યાય છે. અસ્તિત્વ નામની આત્મામાં શક્તિ છે કે જેનું સામર્થ્ય બેહદ છે. શક્તિને હદ હોય
નહીં
તો એની સત્તા એની હૈયાતી પણ બેહદ છે. ભૂતકાળમાં પણ એને કોઈ હદ નથી અને ભવિષ્યમાં પણ એને કોઈ
હદ નથી. સ્વયં સિદ્ધ કરવાની જરૂર ખરી? જે સ્વયં સિદ્ધ છે એને સિદ્ધ કરવાની જરૂર
નહીં, એને સિદ્ધ કરવાની જરૂર નથી. એમ કહે છે એને સિદ્ધ કરવાની જરૂર નથી. પર્યાયમાં અનાદિથી એ પદ અજૈન રહ્યું છે, તો પણ એને એ પર્યાય જાણે ન જાણે એની અપેક્ષા નથી. કોઈ જાણે ન જાણે એની મને અપેક્ષા નથી. એથી મારા ઘરમાં કોઈ લાભ નુકસાન થતો એટલે એમને પ્રસિદ્ધ થવાનો ભાગમાં ન
વિચાર્યું,
અપ્રસિદ્ધ રહેવાનું વિચાર્યું. કેમ કે પ્રસિદ્ધ થવાથી લાભ તો કાંઈ નથી, નુકસાન થવાની સંભાવનાઓ વધારે છે. પ્રસિદ્ધ થવાથી નુકસાન થવાની સંભાવનાઓ ખરી, પ્રસિદ્ધ થાય અને નુકસાન થાય જ એવું કાંઈ નથી. પ્રસિદ્ધિ છે એક ખ્યાતિ છે, અને ખ્યાતિ છે એનાથી નુકસાન ત્યારે થાય કે જીવને ખ્યાતિ ભોગવવાનો ભાવ થાય ત્યારે. નાનપણથી જ મારી સ્મરણ શક્તિ બહુ તીવ્ર છે અને તેથી તે ઘણી ખ્યાતિ પામી. એ ખ્યાતિ ભોગવી લીધી મેં ત્યારે, ત્યારે પોતાને જ્ઞાન નહોતું એટલે એ ખ્યાતિ પણ એમણે ભોગવી. તો 22મે વર્ષે જ્યારે આત્માર્થી સાચા હતા, આત્માર્થીની ભૂમિકામાં હતા, કેમ કે 24મા વર્ષમાં તો એમને અનુભવ થયો છે, ત્યારે એમને એક ખ્યાલ ગયો કે અરે 22 વર્ષમાં મારું જીવન કેવી રીતે પસાર થયું. એમણે પોતાની વૈચર્યા લખી છે. 22મા વર્ષે ભૂતકાળનું જે જીવન વ્યતીત થયું એનું લખાણ કર્યું એમાં આવ્યું છે. એમના દર્શના છે અને એમાં એક વિશિષ્ટ વાત હતી, એમની સ્મરણ શક્તિની હતી. એમની સ્મરણ શક્તિ બહુ તીવ્ર હતી અને એની હદ આ ભાવ ઉપરાંત ભૂતકાળના બીજા ભાવ સુધી હતી. જાતિ સ્મરણ જેને આપણે અન્ય ભાવ સુધી પણ એ જાણતા સ્મરણમાં આવતું હતું. એટલે એ સ્મરણ શક્તિ પ્રસિદ્ધ થવાથી અને એ ખ્યાતિ મેં ભોગવી તેથી મારી સ્મરણ શક્તિ દૂષિત થઈ છે. બહુ સરળતા દૂષિત થઈ છે. દસ્તાવેજ કરતા ગયા છે પ્રસિદ્ધિ થયેલી, પણ એ પ્રસિદ્ધિ જ્ઞાનીને ભોગવવાનો ભાવ
નથી.
જ્ઞાનીને પણ જો પુણ્ય હોય તો એની પ્રસિદ્ધિ થાય છે. પુણ્યવંત જ્ઞાનીને બાર બાર પ્રસિદ્ધિ થાય છે, માન સન્માન આપે છે. તીર્થન કરવા એને તો બહુ જ પ્રસિદ્ધિ હોય છે. સર્વસ્થ અવસ્થામાં પણ એ પુરાણો બતાય છે, પણ જ્ઞાનીઓ એને ભોગવતા નથી. ભોગવતા નથી એટલે એનાથી એમને રાજીપો થતો
નથી.
સામાન્ય રીતે ખ્યાતિ અને પ્રસિદ્ધિથી જીવને રાજીપો થાય છે, એને લઈને એને જ્ઞાનાવરણ આદિ આવરણ થાય છે. ગતિકર્મના એને આવરણ થાય છે એ જ્ઞાન દશામાં એ દૂષણ નથી. પ્રસિદ્ધિ હોવી તે દોષ નથી, પણ પ્રસિદ્ધિ ભોગવવી તે દોષ છે. ત્યારે અહીંયા એમ કહે છે કે ત્રિકાળી પરમાત્મા છે એ પ્રસિદ્ધ છે, કોઈ જાણે તેથી પ્રસિદ્ધ છે ને ન જાણે તેથી પ્રસિદ્ધ છે એ પણ અહીંયા અપેક્ષા લાગુ પડતી
નથી.
કેમ કે અહીંયા હયાતી નો સવાલ છે, નહીં જાણવાથી એની હયાતી ચાલી જતી નથી, અને જાણે જાણવાથી એની હયાતીમાં કોઈ વિશેષતા થઈ જતી નથી. એ એમની હયાતી અસ્તિત્વની સત્તા છે, એની પર્યાય છે. હવે અનંત ગુણ માંથી અહીંયા અસ્તિત્વ ગુણ થી ટીકા શરૂ કરી છે એ પણ એમ પૂછવું છે કે હયાતિ નો ભાવ હું છું પણ એ છું, એવું જે નિર્વિકલ્પ પ્રતીતિરૂપ પોતાની હયાતિ નો નિર્વિકલ્પ પ્રતીતિરૂપ પરિણામ શ્રદ્ધાનું એને સમજાવવા માટેનો પહેલો મુદ્દો આ સત્તા ગ્રહણનો છે, અસ્તિત્વ ગ્રહણનો છે, જે શ્રદ્ધાનું મુખ્ય કાર્ય છે. અને શ્રદ્ધા છે એ અથવા સત્તા છે તે જીવને સજીવના સર્વ પરિણામને અવલંબનનો વિષય છે, આધાર લેવાનો વિષય છે,
આધાર લેવાનો વિષય
પણે પોતાની હયાતીના આધાર લીધા વિના માટી આગળ બાદ કોઈ થઈ શકે એવું, એટલા માટે શ્રદ્ધા અને શ્રદ્ધાના વિષયમાં અનાદિ અનંત સત્તારૂપ છે એ આધારભૂત છે. શ્રદ્ધાને આધારભૂત અનાદિ અનંત પોતાની સત્તા છે, ત્યાંથી પીડા શરૂ થઈ છે.
પોતે એવો પ્રસિદ્ધ છે કે પર્યાય શ્રદ્ધા સ્વીકાર્યો નથી, એટલા માટે એનું નુકસાન થયું.
એવી એની સત્તા છે. બીજી રીતે કહીએ તો શાશ્વત જે સત્તા છે, અનાદિ અનંત જે શાશ્વત સત્તા છે, તે અવ્યાબાદ સત્તા છે. અવ્યાબાદ સત્તા છે, એને કોઈનાથી બાધા નથી થતી. મીઠા શબ્દથી બાધા ન થાય, મીઠા જ્ઞાનથી બાધા ન થાય, મીઠા ચારિત્રથી એને બાધા
ન થાય,
બીજાથી બાધા થવાનો સવાલ, બીજા તમને સ્પર્શી શકતા નથી. અસ્ત્ર શસ્ત્ર તો એને શકતા નથી, અગ્નિ પાણી એને શકતા નથી, નુકસાન વળી એ સત્તામાં અનંત દિવ્ય ગુણો રહેલા છે કે ભરેલા છે. એના એની હયાતીમાં શું છે? સ્વભાવ છે. સ્વભાવ નું અસ્તિત્વ છે એમાં શું છે? જો એને ભેદથી વિચારવામાં આવે તો જ્ઞાન દર્શન ચારિત્ર પ્રભુત્વ નિવૃત્તવાદી અનંત દિવ્ય ગુણવાદી કરેલા
છે.
એટલે સત્તા છે એ અનંત દિવ્ય ગુણને રહેવાનું રહેઠાણ છે, એવી આ મહાસત્તા છે. એવી સત્તા છે, એવી મહાસત્તા છે કે જેને કોઈ હાનિ કરી શકતો નથી. પરિપૂર્ણ હોવાથી વૃદ્ધિ થવાની જગ્યા નથી, અને અવ્યાબાદ હોવાથી અધૂરી થવાની જગ્યા નથી. એનો એમનું અવલંબન ને એનો આધાર આવે એને પછી કોની દરકાર રહે? અહીંયા 5-25 લાખ આવે હાથમાં, હાથમાં એટલે બેંકમાં જમે થાય, તો હાથમાં તો કઈ ન હોય તો પણ માકો આવતો એ સીધો આવતો થઈ જાય. ખાતે કાઢી ના લે છે, મારે પૂરી હોશિયારી હવે મારે કોઈની લાચારી કરવી પડશે
નહી.
25-50 વર્ષની સંપત્તિ માં પણ એને પોતાને જેનું અવલંબન છે એવી જે સંપત્તિ એનો પાવર આટલો ચડે છે તો અનંતકાળથી અનંતકાળ પર્યંત ન ખૂટે ને એટલી ને એટલી રહે. ઓલી તો વધઘટે થાય સંપત્તિ વપરાય પણ આ તો અમે એટલું વપરાય તો અક્ષય પાત્ર હોવાથી અને અમે એટલે ન ફટે એવી હોવાથી અક્ષય અને અમે કહે
છે
એ સંપત્તિનો આધાર આવે એને કેટલો પાવર ચડે એને એટલો પાવર ચડે એટલો પાવર ચડે કે કોઈને એમ લાગે કે આને કોઈ નશો કરે લો આવે સંપ્ર દ્રષ્ટિ શ્રદ્ધાનું જોર એવું હોય છે કે એ જોર ભાષામાં વ્યક્ત થાય તો જાણે કે નશો કર્યો હોય એવું કોઈને લાગે બોલે આગું પાછું ને આપણું થોડુંક આગું પાછું બોલી જાય શ્રદ્ધાના જોરમાં શું આગું પાછું બોલે કે હું આ કાળનો 25મો તીર્થંકર છું સંત કરી શકે સમાજ છે સહન કરી શકે
નહીં
અત્યારે તો હું સમ્યક દ્રષ્ટિ છું એમ કોઈ કહે ને તો સહન કરે એવું નથી ચાલુ થઈ જાય એમને તો કઈ તો શું તેરસ હતી ને એટલે લખાઈ ગયું દ્રષ્ટિના પાવરમાં કે હું આ કાળના અમે બહુ જ વાપર્યું છે અમે આ કાળના 25મા તીર્થંકર છે આ કાળના અમે બીજા શ્રીરામ છીએ જેટલા વિશિક્ષણ હતા એના અમે વિશિક્ષણ છીએ અંતરભાઈ અને વૃક્ષોને માટે કલ્પવૃક્ષ સમાન
છીએ
કેવા સ્થળ શબ્દો અને આ કાળના અમે બીજા મહાવીર
છીએ આ મહાવીર રૂપે બીજા મહાવીર ને ક્યાં જોતો
વર્તમાનના મહાવીરને ભૂલીને ભૂલા પડેલા ભટકતા ભૂલા પડેલા ભટકતા જેવો ભૂતકાળના મહાવીરને ના શોધો
એમ કે
છે ભૂતકાળના દુર્ભાગ્ય જીવો આટલું બધું લખીને એટલું શેમાંથી લખ્યું એ દ્રષ્ટિના પાવર માંથી લખેલો
સપ્તમ દ્રવ્ય લખ્યું ને
ઘણી ઘણી વાતો સમ્યકપણે અવગાળવામાં ના આવે તો એમાંથી અનર્થ સમજાય અથવા અનર્થ ભાસે અને એને પોતાને જેને જે શાસ્ત્રો વાંચ્યા છે
ખરા જિજ્ઞાસુ ને તો આવા જે ઊંચી જ્ઞાતના જે શબ્દ છે વાક્ય બધા અસર કરી છે
પણ વિતરાગતા પ્રાપ્ત કરવાના હેતુથી બહાર આવેલા છે વચનામૃત વિતરાગના પરમ શાંત રસગુરુ પરમ શાંતિના રસના મૂળિયા છે ઔષધ છે એમાં પણ મૂળના ઔષધમાં કોષ વધારે હોય છે પરમ શાંત રસ મૂળ ઔષધ જે ભવરોગ નું ઔષધ નું એને તો એ મધુર અને મીઠો લાગે છે, બીજાને કડવું લાગે છે.
આપણે
જે પોતે અનાદિ અનંત છે, કદી વિનાશ પામતો નથી, તે નિત્ય ઉદ્યોગરૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાન થયું છે. આજ રાત જે પદ છે આનું, કે નિત્ય અને ઉદ્યોગરૂપ છે, કેવી રીતે ઉદ્યોગરૂપ છે સામાન્ય હોવા છતાં, અને ઉદ્યોગરૂપ હોવા છતાં જે ક્ષણિક નથી, અને જે અસ્પષ્ટ ને પણ સ્પષ્ટ એનું પ્રકાશમાન જોઈએ છે, એવો જે રીતે ભાવ છે, કેવી રીતે વિશેષ
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાનનો જય, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય, મિત્રાધિકમ જય, ધામનો જય.